સહજાનંદ સ્વામી મહારાજની જય. સંવત 1876ના માક્ષરવદી પાંચમને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણા બારણાને ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો કેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થતા બિરાજમાન હતા. વાલા ભક્તો, જે સંપ્રદાયના આશ્રિતો છે એમને તો કદાચ આ શબ્દો બહુ પરિચિત લાગતા હશે, પણ જે સત્સંગી ભક્તો નથી અથવા તો સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયના આશ્રિત નથી પણ બીજા આપણા સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિના બધા ભક્તો છે એમના માટે પણ હું વાત કરું. વાલા ભક્તો, આ સર્વ હંમેશા શાસ્ત્રો છે ને એ ક્યારેય કોઈ વાડાની અંદર એને બાંધી ન શકો, એ બધા માટે સત્ય જ છે. ચાહે કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ જે સનાતન વૈદિક પરંપરાથી આધારિત હોય ને એના માટે પોતાના જ છે. આજે ગીતાના શબ્દો છે એ પણ આપણા માટે એટલા જ છે મહિમાવાળા, અને રામાયણના શબ્દો એ પણ એટલા મહિમાવાળા છે, અને એ જ રીતે ભગવાન શ્રી હરિના સત્સંગી જીવનના શબ્દો હોય, વચનામૃતના શબ્દો હોય, શિક્ષાપત્રીના શબ્દો હોય એ પણ એટલા મહિમાવાળા છે, કારણ કે આ તમામના બોલનારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ જ છે. એટલે એની અંદર થોડું રિલેટ થશો તો તમને તરત એ વાત સમજાશે. સંપ્રદાયની અંદર મહારાજ આ જયારે કથા વચનામૃત લખાણું એટલે એની અંદર પ્રથમ આ વચનામૃત ક્યારે લખાણું, કયા જગ્યાએ લખાણું, તે વખતે મહારાજ શું ધારણ કરીને, વસ્ત્ર ધારણ કરીને બિરાજમાન હતા, સામે કોણ કોણ બેઠું હતું, એવા પ્રત્યેક વચનામૃતના પૂર્વાર્ધની અંદર એટલે પહેલા ભાગની અંદર આ વાત લખાય છે. એનો હેતુ એટલા માટે છે કે મનની સ્થિતિ બહુ ચંચળ છે, મન ગમે ત્યાં ભટક્યા કરતું હોય, અને એવા સમયની અંદર આપણે ભગવાનના શબ્દો, મેં કીધું એમ કે સંભળાય નહીં તો જીવનમાં ઉતરે નહીં, ઉતરે નહીં સમજાય નહીં, એનાથી આપણા જીવનની અંદર કોઈ પરિવર્તન આવે નહીં, ગુણ આવે નહીં. એટલે એક તો મનને એકાગ્ર કરવા માટે આ સાવધાન થવા માટેના શબ્દો અહીંયા આગળ લખ્યા કે ભાઈ બધા હવે સાવધાન થો, થઈને સાંભળો, મહારાજની કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. બીજો એનો હેતુ એ છે કે આપણા મનને બધી વૃત્તિઓમાંથી, ઇન્દ્રિયોમાંથી આપણે પાછી ખેંચી અને મહારાજના મૂર્તિની અંદર કેન્દ્રિત કરીએ. આ વચનામૃત જેને ઘરડા દર્શન કર્યા છે એને ખ્યાલ છે, અહીંયા મહારાજે લખ્યું કે આથમણા બારના ઓરડો છે તેમાં મહારાજ બિરાજમાન હતા. એટલે દરબારગઢની અંદર જે આથમણા બારના ઓરડો છે તેની અંદર મહારાજ બિરાજમાન હતા અને ધોળા કેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાગ બાંધી હતી. મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા અને સાથે પીળા પુષ્પની માળા પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થતા બિરાજમાન હતા. મહારાજ અતિ પ્રસન્ન મુદ્રાની અંદર બિરાજમાન છે. આ મૂર્તિનું ધ્યાન કરીએ, દાદા ખચરના દરબારનું ધ્યાન કરીએ અને એ મૂર્તિ મહારાજની મંદ હાસ્ય હસતા મહારાજ પ્રસન્ન વદન મહારાજ બિરાજમાન છે એ મૂર્તિનું ધ્યાન કરી અને આપણે વચનામૃત સાંભળ્યું. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામીએ ગોપાળાન સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા. મહારાજ જયારે બિરાજમાન હતા અતિ પ્રસન્ન અવસ્થામાં હતા અને પ્રસન્નતા હોય એટલે મહારાજ મનની વાત થાય હંમેશા. મહારાજ જયારે જીવાતમાં મોજમાં હોય ને કોઈ પણ વ્યક્તિ ત્યારે અંતરની વાત કરે. જયારે મોજમાં હોય ને આપણે ઘણી વખત અનુભવતા હશું, જયારે ઘણા પરિવારના બધા બેઠા હશું ને આનંદમાં હશો એટલે અંતરમનનો જે ઉદ્ગાર હોય ને નીકળે. ગંભીર થઈને બેઠા હોય તો જલ્દી કોઈ બોલે નહીં, કારણ કે આપણી વાત કેવી રીતે લેવાય, સંભળાય ન સંભળાય, આપણે ઘણા બધા ચિંતા હોય. પણ મોજમાં હોઈએ ત્યારે હળવેથી બધા પોતપોતાની રજૂઆત કરે. ત્યારે મહારાજ એટલે અહીંયા ઉપર પહેલા પૂર્વાર્ધમાં લખ્યું, મહારાજ પ્રસન્નચિત્ત બેઠા હતા, મહારાજ રાજી થઈને બેઠા હતા. અને તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા. પછી મહારાજે આપણા સંપ્રદાયના જે મોટેરા સંતો જે ગઢપુરની અંદર મહારાજના સાનિધ્યની અંદર જે રહેતા હતા એ તમામને મહારાજે ત્યાં તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા છે. પછી એ તમામ જે નંદ સંતો એમને સંબોધી અને મહારાજે બોલ્યા, આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો છે. મહારાજે શું કીધું, આપણા સત્સંગની અંદર, આપણો સત્સંગ એટલે આ જે સનાતન ધર્મ એની જે પરંપરાઓ, એનો જે એક એની અંદર રહેવાની રીત જે છે એ રીતની અંદર ક્યાંક કુસંગ રહેલો છે. જોકે શાસ્ત્રોની અંદર કુસંગની વ્યાખ્યા બહુ સ્પષ્ટપણે કી છે, કોઈ પણ બે व्यक्ति अथवा तो समुदाय ए जारे आपस में मळे एटले संघ कहेवाय। पछी संघ ने बे विभाग नी अंदर वेच्यो, जो सारा सत्पुरुष नो संघ थयो होय तो आपणे एने सदसंग कहीए छीए, अने जो कोई खोटा पुरुष नो संघ थयो होय तो आपणे एने कुसंग कहीए छीए। ए ज रीते ए संघ कोई व्यक्ति साथे पण होय शके, कोई विषय साथे पण होय शके। कोई खराब विषय नो रवाडे चढ़ी गया होय तो एक पदार्थ, मादक पदार्थ अथवा दारू सिगरेट आदि कोई एवं व्यसनों ने ज रवाडे चढ़ो हो तो एक कुसंगना रवाडे चढ़ो। कोई एवं सारा संघ ने कोई माणा भगवान ने भक्ति शिक्षा पत्री शास्त्र साथ गीता साथ हेत करे तो ये सत्संग एने योग थयो। एटले जे सारू एनो संग करवो एनु नाम सत्संग, अने खराब एनो संग करवो एनु नाम कुसंग। पण एनी पण विशेष व्याख्याओ वचनामृत नी अंदर महाराजे करेली छे। शास्त्रों नी अंदर आ वचनामृत एवा शास्त्रो छे जेनी अंदर एकबीजाना पूरक शास्त्रो पण आपणने एंधाण जोवा मळे। एटले एक जग्याए एक ठेकाणे वस्तु रजूआत थई होय एने अनुसंधानमां आपणे राखी अने बीजी ठेकाणे ज्यारे एनु वर्णन आवे त्यारे एनो समन्वय करवो पड़े तो एनी हार्मनी रहे, ए आपसमां सांप्रस्तता रहे, नहींतर पछी विरोधाभास थाय। एटले साम्यता राखवा माटे अहींया कुसंग महाराज के एक भाग रह्यो छे। कुसंगनी असर आपणा सत्संगनी अंदर देखाय छे। जो कि कुसंगनी व्याख्या महाराजे प्रथमना 48 बहु सुंदर रीते समजावी छे। आपणे थोड़ो रेफरेंस हूँ ज्यां ज्यां आवशे त्यां हूँ लेतो जईश, एटले थोड़ो ख्याल आवे। पछी ए वचनामृतनुं ज्यारे आवशे त्यारे विस्तारथी समजीशुं। महाराजे प्रथमना 48 कुसंगना रूप बताया। कुसंग कोणे कहेवाय समजवा जेवू छे, कारण के आपणे पण ज्यारे संग करता होईए त्यारे ए संघनी शुं असर आपणा उपर पड़े छे आपणे विचारता नथी। आपणे घणाने पोताना हिते शुं मानी लईए छे, हकीकतमां ए हित शत्रु होय। आपणे पोताना एने लाभार्थी मानी लईए छे कि आना द्वारा मने लाभ थशे, पण हकीकतमां ए आपणने नुकसान करनारा होय। हवे बे प्रकारना कुसंग आपणने जीवनमां वर्ताय छे, घणाने अनुभव थया छे। एक आत्यंतिक कल्याणना मार्गे विघ्न करे एनुं नाम कुसंगी। एक जे आपणने आत्यंतिक कल्याण एटले मोक्षना मार्गनी अंदर, आत्मकल्याणना मार्गनी अंदर आपणने नुकसान करावे ए कुसंगी। पछी एक एवा छे जे व्यवहारनी अंदर पण आपणने थपाटो मारे अथवा तो आपणने नुकसान करावे ए जगतना कुसंगी। एटले के एनो पण संग हमेशा त्याजवा योग्य छे। हवे महाराजे अहींया चार प्रकारना कुसंगनी वात समजावी छे। ते कुसंगी चार प्रकारना छे। एक तो कुंडापंथी, बीजा शक्तिपंथी, त्रीजा सूक्ष्म वेदांती अने चौथा नास्तिक। आ चार प्रकारना कुसंगी शास्त्रोनी अंदर निरूपण कर्या छे। चार विभागमां होय कोईपण कुसंगी होय एमांथी आमां एकमां तमे एने मूकी शको कि आनुं लक्षण आवुं छे, आनुं लक्षण आवुं छे, एनी विगत आगळ महाराज समजावे छे। ए चार प्रकारना कुसंगी छे तेमां जो कूड़ापंथीनो संग थाय तो वर्तमानमांथी चुकाडीने भ्रष्ट करे। एक प्रकारनो कुसंगी एवो होय कि जेने कूड़ापंथी कीधो। कूड़ापंथीनो लक्षण शू छे तो के गमे तेवा आपणामां सारू ज्ञान बुद्धि आपणामां एवी समजण होय पण जो एना संगे के एना रवाडे चढ़या तो आपणने एन के एन प्रकारे पण भ्रष्ट करावे करावे ने एना संगनो दोष ज एवो छे कि आपणने पोताना स्थाननी अंदर पोतानी स्थितिनी अंदर स्थिर न रहेवा दे अने जीवात्माने भ्रष्ट करे। शेमाथी भ्रष्ट करे तो महाराज कहे छे कि पोताना वर्तमानमांथी भ्रष्ट करे। पोताना जे पंचवर्तमान आपणे छे पण धर्मनी अंदर आपणे जेम सत्संगीओना पंचवर्तमान शास्त्रमां लख्या एवा ज दरेक संप्रदायनी अंदर वर्तमान धारण करीए छीए कि अमे आ भगवानने आश्रित थया छीए, अमे सत्संगने आश्रित थया छीए, अमे हवे धर्ममां अमे आश्रित थया छीए तो अमे अमारा जीवननी अंदर कदाच विशेष थाय तो न थाय पण मुख्यतः अमे आवुं जीवन तो जीवशुं। अमे जेम दारू न पीवीए, अमे कोई मांस वगैरे नहीं खाईए, आवा दरेक जे अभक्ष्य नहीं खाईए, आवा जे पण वर्तमान आपणने धरावामां आवे शुद्धि माटेना, कारण के शरीर शुद्धि रहेशे, इंद्रिओ शुद्ध रहेशे, मन शुद्धि रहेशे, आ बधानी बहु आवश्यकता छे। आगळ वचनामृतनी अंदर बहु विस्तारथी वर्षो आवशे आपणे लेशुं। आ बधानी पवित्रतानी आवश्यकता छे, कारण के जेटलुं ए तमे एने पवित्र राखशो एटलुं ज तमारुं मन, तमारी बुद्धि, तमारा अंतकरण ए तमारा नियंत्रणमां रहेशे, अने जेटलुं ए नियंत्रणमां रहेशे एटलुं तमे भगवानना मार्ग उपर आगळ वधी शकशो। एटले आ बधानी अंदर पोताना वर्तमानने राखीने जे शुद्धि राखवी, शरीरनी शुद्धि वगैरे राखवा माटे वर्तमान पाळवा पड़े, तेमांथी चुकाडी दे, आपणने भ્રષ્ટ કરાવી દે। કોક દાડો કે ચાલે, આમ તો ન પીવાય પણ હવે આજે ક્રિસમસ છે, માફ કરજો, બહુ સારો તહેવાર છે આ બધાને, મેરી ક્રિસમસ. આપણે એ તહેવારની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ એનો ખૂબ ખૂબ આદર સત્કાર. પણ જે એના ગુણ જે છે કોઈ પણ વ્યક્તિના, એ પોતાની સ્થિતિમાંથી ચલાયમાન કરે, અપવિત્રતાને આપણામાં પ્રવેશ કરાવે, એવા સંજોગોની અંદર આપણને પોતાના ધર્મમાંથી, પોતાના વર્તમાનમાંથી, પોતાના નિયમમાંથી આપણને ચુકાડીને ભ્રષ્ટ કરાવે, અને એવી વાતો કરે, એવી એવી સમજણપૂર્વક, એવી વાકપટુતાથી આપણને સમજાવે કે આની અંદર તો આપણને કોઈ દોષ દેખાય નહીં. અને જ્યારે દોષ મનમાંથી નીકળી ગયો, ભય મનમાંથી નીકળી ગયો, પછી માણસ મોટામાં મોટો પાપ કરતા કે ગુનો કરતા ખચકાતો નથી. કોઈ પણ વ્યક્તિને જો પોતે અનિષ્ટ કરતા, ખોટું કરતા અટકવું હોય તો એના માટેનો ખટકો જરૂરી છે, એનો ભય હોવો જરૂરી છે કે આ પાપ કર્મ છે, દોષ કર્મ છે. તો આ તમે રોડ ઉપર જાઓ છો અને ટિકિટનો ભય ન હોય શું થાય મને કહો? પોલીસ આવીને ટિકિટ આપશે એનો ભય ન હોય તો આપણે શું કેવી રીતે ચાલીએ? કહેવાનો ભાવાર્થ એ છે વાલા ભક્તો, એ ભયને, એ વાઘપટુતામાં તમને ભોળવાવે, એવી ભ્રમણાઓ ઉભી કરે કે તમને ભય મનમાંથી નીકળી જાય, તમને લોભ લાલચ એવી આપે, અને એના પરિણામ સ્વરૂપે આપણે પછી પોતાના જે ધર્મ માર્ગ છે, જે વર્તમાન જે પાળવાના છે, એમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે. અને જો બીજો વિભાગ કુડાપંથી ખ્યાલ આવ્યો, કદાચ ભેગો થાય તો ઓળખાશે કે આ કુડાપંથ. કોક આગ્રહ કરે ને વાલા ભક્તો, મિત્ર દાવે કરે, સગા દાવે કરે, કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ દાવે જો તમને એમ કહે કે આમાં માફ કરજો, એને કોઈ દિવસ પોતાનો હિતેશું ગણશો નહીં, એને કુસંગી જાણજો, એનાથી ચેતતા રહેજો. આ શાસ્ત્રોનો મત છે, નહીં તો તમને એક દિવસ તમારા વર્તમાનમાંથી, તમારા નિયમમાંથી, તમારી શુદ્ધ અને પવિત્ર સ્થિતિમાંથી તમને ભ્રષ્ટ કરશે, એટલે એનાથી સાવધાન રહેજો. એટલે એક કુડાપંથી વિભાગના જેને કુસંગી પ્રકાર બતાવ્યો. હવે મહારાજ કહે છે શંક્તિ પંક્તિ, તેનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. બીજો કેવા પ્રકારનો છે? એક વર્તમાનમાંથી પડાવે, હવે આ ધર્મમાંથી પડાવે. ધર્મના નામે જ એવું અવલંબન ઉભું કર્યું હોય કે આ તો પ્રસાદ કહેવાય અને આ પ્રસાદ તો ગ્રહણ કરવો પડે, એવા જે હિંસક આદિ જે ધર્મ જે વેદે પ્રતિપાદિત નથી કર્યા, એવા પણ ધર્મનું અવલંબન ઉઠાડીને ઘણી જગ્યાએ તમે વાલા ભક્તો જો કળિયુગની અંદર તો વિશેષ તમને દેખાશે કે ભગવાનના નામે, ધર્મના નામે જે શાસ્ત્રોએ પ્રતિપાદન નથી કર્યું, એવા વ્યાતોને, એવી સિદ્ધાંતો, એવી ઉપાસના ભક્તિની પદ્ધતિઓ તમને નિત નવી જોવા મળે છે. નિત નવી રોજ સવારે તમે, કદાચ માફ કરજો ફરી કહું છું, કોઈ વ્યક્તિની ટીકા ટિપ્પણી કર્યા સિવાય તમે કોઈ વખત ચેનલ ખોલજો, નવી નવી પદ્ધતિઓ તમને જોવા મળશે. એ પદ્ધતિઓ ક્યાંથી આવી? જે પદ્ધતિ નિર્માણ જ નથી થઈ, જે પદ્ધતિ શાસ્ત્રોમાં લખાણી જ નથી, એવી પદ્ધતિઓનો જ્યારે કોઈ પણ તમને રાપડો, અને પાછું નામ છે નું તો ધર્મનું અવલંબન. અમે તો ધર્મ કરાવીએ છીએ, અમે તો ભક્તિ કરાવીએ છીએ, એ બાને ભક્તિ કરાવીએ છીએ, એ બાને અમે સત્સંગ કરીએ છીએ. આવા સત્સંગ માટે બાનાની જરૂર હોતી નથી, એ તો શાસ્ત્રના અંતરનો વિષય છે. ભક્તિ સત્સંગ એ ભગવાનનો અને જીવાત્માનો અંતરનો વિષય છે, એના માટે પ્રમાણિત શાસ્ત્રો છે. અને એનાથી ચ્યુત થઈને, એટલે એનાથી ચલાયમાન થઈને કોઈ વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે કોઈ મનસ્વી અર્થો કરી અને ધર્મનું જ આડંબર બતાવીને અને ધર્મનું અવલંબન કરીને તમને ધર્મ થકી ભ્રષ્ટ કરાવે, એટલે એ પોતે, એને શાસ્ત્રોએ કીધું, એટલે હિંસાદી યજ્ઞ એવા એના દ્રષ્ટાંત પણ મહારાજે બતાવ્યું કે કોઈ કે અને દારૂ માંસ પીવો પડે, આ તો પ્રસાદ કહેવાય, આવું બધું બહાના બનાવીને પણ તમને તમારા ધર્મમાંથી ચલાયમાન કરે, ભ્રષ્ટ કરે. અને જે સૂક્ષ્મ વેદાંતિનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદાદિવ્ય આકાર તથા ભગવાનના અવતારથી, અવતારની મૂર્તિઓના જે આકાર, તે સર્વને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના થકી ભ્રષ્ટ કરી દે. આ ત્રીજો પ્રકાર વાલા ભક્તો બતાવ્યો. પહેલો કુડાપંથી બતાવ્યો, વર્તમાન વગેરેમાંથી ભ્રષ્ટ કરાવે, શરીરની દેહની શુદ્ધિ ભ્રષ્ટ કરાવે. બીજો શક્તિપંથી જે બતાવ્યો, એને મહારાજે કીધું ધર્મમાંથી ભ્રષ્ટ કરાવે, ધર્મના નામે તમને અધર્મના માર્ગે લઈ જાય અને આપણને ભ્રમણા એવી હોય કે અમે ધર્મ કરીએ છીએ. અને ત્રીજો પ્રકાર શાસ્ત્રની અંદર બતાવ્યો, જે મહારાજે અહીંયા આગળ નોંધ લીધી, શુષ્ક વેદાંતિ, એ પોતાની વિદ્વત્તા અને જ્ઞાનના અવલંબને કરીને, પ્રભાવે કરીને ભગવાનને અને ભગવાનના જે દિવ્ય ધામ છે અને પરમાત્માના જે અવતાર છે, અહીંયા વાલા ભક્તો હું ભાર આપીશ, ભગવાનના જે અવતારો છે તે પરમાત્માના અવતારો અને ભગવાનનું ધામ અને ભગવાનની અવતારની મૂર્તિઓ એટલે ભગવાનના સ્વરૂપો જેના જે આકાર તે સર્વને ખોટા કરી નાખે. આ ધરા ઉપર પરમાત્મા દિવ્ય સ્વરૂપે અંતર્યામી સ્વરૂપે તો ઘણી વખત મહારાજ પધારતા હોય છે અને અખંડ બિરાજમાન ભક્તોની વચ્ચે રહેતા હોય છે, પણ મૂર્તિ સ્વરૂપે મહારાજ બિરાજમાન હોય અથવા તો રામકૃષ્ણાદિ અવતાર ધારણ કરીને મહારાજ વિચરણ કરતા હોય અથવા તો ભગવાનના જે ધામ જે છે મહારાજ ધામની અંદર મહારાજ બિરાજમાન હોય, એ ધામ સહિત આ તમામનું જે આકારનું પણ એટલે પ્રગટ ને સાકાર પણ એનું ખંડન કરી અને કે ભગવાન તો આ મૂર્તિમાં થોડી મૂર્તિમાં જ ભગવાન હોય, તો ભગવાન આવા જ થોડી હોય, ભગવાનને નિરાકાર બતાવે. અને એક વસ્તુ વાળા ભક્તો ઘણા ભક્તોને અહીં આગળ થોડી સ્પષ્ટતા એટલા માટે કરું કારણ કે ઘણા ભક્તોને એવું સમજણમાં હોય કે ભગવાન તો તેજો તેજ જેવા છે, પણ એક વસ્તુનું અનુસંધાન રાખવું જોઈએ કે તેજ આ બલ્બની અંદર તેજ નીકળે છે ક્યાંથી નીકળે છે, એની અંદર એક ફિલામેન્ટ રહેલો છે, ગેસ રહેલો છે, જે પણ પદ્ધતિ હોય જૂના બલ્બો હતો તેની અંદર ફિલામેન્ટ રહેતો, હવે ગેસ અંદર હોય છે, એમાંથી ઇલેક્ટ્રોન પ્રસાર થાય છે અને એ પ્રજ્વલે છે, એટલે બોડી વગર પ્રકાશ, સૂર્યનો પ્રકાશ છે, પ્રકાશ છે, એ પ્રકાશ છે, તેજ છે, પણ એનું ઉદ્ભવ સ્થાન તો શરીર જ છે, સૂર્યનો ગોળો છે, જ્યાં સુધી શરીર ન હોય ત્યાં સુધી પ્રકાશ નીકળી શકે નહીં. આ વીજળીનો દ્રષ્ટાંત ખ્યાલ આવે છે, ફિલામેન્ટ આપણે પહેલા બલ્બ હતા ઇન્ડિયામાં જેને જોયા છે જૂના દેશ અહીંયા આગળ મળે છે, એની અંદર ફિલામેન્ટ આવે છે, એમાંથી ઇલેક્ટ્રિક જયારે પસાર થાય છે ત્યારે તપે છે, તપે છે એટલે એમાંથી પ્રકાશ નીકળે છે, તો એ ફિલામેન્ટ છે અને ધારણ કરનારું છે એ પ્રકાશની અંદર, એ પ્રકાશનું જે બિંબ છે એ ત્યાંથી ફિલામેન્ટમાંથી નીકળેલો છે, કદાચ ટ્યુબલાઇટ હોય તેની અંદર ગેસ છે, ગેસની અંદર જે મોલેક્યુલ્સ હોય છે એમાંથી જયારે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે એ મોલેક્યુલ્સ એ તેજ પોતે પ્રકાશ છોડે છે, પ્રકાશમય થાય છે, એનો લાઇટ આપણે અનુભવીએ છીએ. સૂર્ય છે તો એ ગ્રહ છે, ગોળો છે, એ જયારે તપે છે એની અંદરથી અગ્નિજ્વાળા એની પ્રકાશ જે નીકળે છે એ પ્રકાશની આપણે અનુભૂતિ કરીએ છીએ, એમ આકાર વગર પ્રકાશ હોતો નથી. આ એક શાસ્ત્રનો મત છે અને એ જે સાકાર પરબ્રહ્મની જે ઉપાસના કરનાર, મૂર્તિની જે ઉપાસના કરનારો જે શાસ્ત્રો વેદો જે બતાવે છે એ પરમાત્માને હંમેશા સાકાર બતાવે છે, ભગવાન નિરાકાર હોતા નથી. આપણે અક્ષર સ્તુતિ બોલીએ છીએ એમાં આપણે કહીએ છીએ કે અક્ષરધામની અંદર દ્વિભુજ સાકાર દિવ્ય મૂર્તિ અખંડ ભગવાનની બિરાજે છે અને એ પરમાત્મા જયારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરતા હોય છે ત્યારે પણ ઘણા એમ કે ભગવાન માણુષ જેવા થોડી થતા હોય, ભગવાન માછલા થોડી થતા હોય, ભગવાન કચ્છ થોડી થતા હોય, કાચબા જેવા થોડી થતા હોય, એટલે ભગવાનના અવતારો જે છે એનું પણ ખંડન કરે છે અને ભગવાનને એ તો કે ભાવના આપણે ભાવના કરીએ એવી આપણા હૃદયની અંદર વાયુ સ્વરૂપે તેજ સ્વરૂપે ભગવાન પ્રગટ થતા હોય, એટલે એ રીતે ભગવાનની મૂર્તિનું જે હેત જીવાત્માને જો ભક્તિનો જે સાર છે ને વાલા ભક્તો એ પ્રેમના આધાર ઉપર છે. જીવાત્મા ભક્તિ ક્યારે કરે? જયારે પ્રેમ થાય. હવે તમને સામે કોઈ તમારી પદાર્થ જ નથી, પ્રેમ કોની સાથે કરશો? તમને મૂર્તિ સામે દેખાય છે, તમને મૂર્તિનું આકર્ષણ છે, તમને આ મૂર્તિ ધારવાનું ખબર પડે છે, તમને મંત્રમાં ઉતારવાનું ખબર પડે છે, આંખ બંધ કરશો તો કોઈ સ્વરૂપ તમને દેખાશે કે મને ભગવાન દેખાણા. જો મૂર્તિ જ ન હોય તમને ક્યાં તમારો સંતોષ કે તમારું સ્થિર ધ્યાન કેન્દ્રિત કરશો? એટલે કહેવાની પાછળનો ભાવ કે શાસ્ત્રોએ ભગવાનને હંમેશા સાકાર બતાવ્યા છે. જોકે થોડીક ઊંડાણની વાત છે પણ એ ફરી આગળ કોઈ વખત આપણે એને સમજશું. અત્યારે જે અહીં આગળ આપણે કુસંગનો પ્રકાર સમજીએ છીએ એટલે આટલું સમજી આગળ વધીએ કે ભગવાનના ધામ અને ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની જે મૂર્તિઓના જે આકાર તે સર્વને ખોટા કરી ભગવાનની ભક્તિ અને ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે છે, ભગવાનમાં આપણે મનને પરોવા દેતા નથી. અને એવા ઘણા બધા એવા સંપ્રદાયો નામ ધર્મના નામે ચાલતા હોય છે અને આપણને ઘણી વખત અનુભવ પણ થતા હોય છે, પણ એ બધા સૂક્ષ્મ વેદાંતિ શાસ્ત્રોએ એને કુસંગ તરીકે જણાવ્યો. અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે છે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગથી ભ્રષ્ટ કરી દે છે. ચોથા નાસ્તિક બતાવ્યા. એ તો એમ જ કે આ બધું ભગવાન કંઈ હોતું નથી, રાતે હુતા ને હવારે ઉઠવાના છો કે નહીં કોઈ ખબર નથી, એ કોણ નિયંત્રણ કરે છે? જન્મ આપ્યો માતાના ગર્ભની અંદર, બાળક 9 મહિના સુધી ઊંધામાં તે રહ્યું, એ જેમ એ ભગવાન એને સુરક્ષિત બહાર આવે છે એ 9 મહિના સુધી એને ગર્ભની અંદર પોષણ કોણ આપે છે? એવા અનેક પ્રકારના એધાણો છે જે એમ કહી શકે સાકાર બ્રહ્મ પરબ્રહ્મ છે, ભગવાન છે, એના અનેક આપણને દ્રષ્ટાંત મળી શકે. એ વિષયમાં એક વખત ઊંડા ઉતરીશું કોઈ વખત. પણ આજે જે આપણે કુસંગની વ્યાખ્યા સમજવા બેઠા છીએ, એટલે કુસંગની અંદર મહારાજે કીધું નાસ્તિક જે છે એ તો તમને ભગવાનમાં શ્રદ્ધા જ રહેવા દે નહીં, અને તમને એ તમારા ભગવાનના માર્ગે અને સત્શાસ્ત્રોના માર્ગે એવા જે ભગવાનનું પ્રતિપાદન કરતા હોય એવા સત્શાસ્ત્રના માર્ગ ઉપરથી ભ્રષ્ટ કરી દે, અને ભ્રષ્ટ કરી અને ભગવાન તકી તમને વિમુખ કરાવી દે. એટલે એ ચાર પ્રકારના કુસંગ શાસ્ત્રોએ બતાવ્યા. ખ્યાલ રહ્યા ને, યાદ રહેશે ને થોડા ઘણા? કુડાપંથી, શક્તિપંથી, શુષ્કવેદાંતી અને નાસ્તિક. કોણા યોગથી શું દૂષણ થાય એ પણ થોડું હાલા ભક્તો શાસ્ત્રમાં બતાવ્યું છે, એટલે એનું પણ અનુસંધાન રાખજો. એક બીજી પણ સુંદર વ્યાખ્યા મહારાજે બતાવી છે કે જે ચાર પ્રકારના છે એમાં વધારે નુકસાન શું થાય. મધ્યનું 18મું, પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું અને આ સંસારમાં જેટલા કુસંગ કહેવાયા છે, કયા કહેવાયા? ચાર પ્રકારના કુસંગ કહેવાયા છે, તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાનના સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે અને પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, એવો પણ ભગવાનની કોરનો જેનો હૈયામાં વિશ્વાસ નથી, એટલે ભગવાનના અંદર જેને વિશ્વાસ નથી, અને તે એવા તે આ સંસારમાં બે મત છે, એક તો નાસ્તિક અને બીજું શુષ્ક વેદાંતિ, એ બે અતિ કુસંગ છે. અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેને કોઈ કાળે છૂટકો થાય, તથા બાળહત્યા, ગૌહત્યા, સ્ત્રીહત્યા ઇત્યાદિના જે મોટા મહાપાપ તેને કરનારો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો, પણ આ બે જે મત છે જેની પ્રાપ્તિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. મહારાજે કેટલો એનો બતાવ્યો આનો કુસંગનો દોષ. મહારાજ કે પંચ મહાપાપ કર્યા હોય તો કોઈ વખત એનો છૂટકારો થાય, પણ આવા કુસંગના જે સંગમાં આવ્યો હોય અને એમાં વિશેષ કરીને નાસ્તિક અને શુષ્ક વેદાંતિ કે જે ભગવાનને મિથ્યા જ કરી દે છે, નિરાકાર કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન, મૂર્તિનું ખંડન કરે છે, અથવા તો ભગવાન નથી એમ કરીને જે ભગવાનનું અસ્તિત્વનું જ ખંડન કરે છે, આવો જે પણ બે પ્રકારના જે કુસંગ, મહારાજ કહે તો પંચ મહાપાપ કર્યા હોય એમાંથી પણ અધિક ભયંકર છે. પંચ મહાપાપ કર્યા હોય અને એમાંથી મુક્ત થવાનો કદાચ શાસ્ત્રોમાં કે કૃપાએ કરીને અવકાશ મળે, પણ આવા કુસંગથી ભગવાનને જ મિથ્યા કરી દીધા છે, તમને ડોક્ટરની જ પાસે જવા દે ન દે તો તમારો ઇલાજ કેમ થાય? ભગવાનથી જ તમને છેટા રાખે તો આપણું કલ્યાણ ક્યારે થાય? એટલે અતિ ભયંકર આ શાસ્ત્રોએ આ બતાવ્યા છે. તેનો થાય ને ઈશા માટે એની સમજણ વેદ શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. જે શાસ્ત્રોએ જે પ્રતિપાદન કર્યું છે એના થકી એ ઊંધી સમજણ રાખે છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી અને કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને કૃષ્ણ દૈત્ય માર્યા તથા પરસ્ત્રીનો સંગ કીધો માટે નરકમાં પડ્યા છે, એટલે ભગવાનમાં પણ દોષ જોવે છે, ભગવાનની લીલાઓને પણ દોષની દ્રષ્ટિએ જોવે છે. એવી રીતે અધમ ઉદાહરણ અને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને ભગવાન પણ આની બુદ્ધિ રાખતો નથી, અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે કે હું કર્મ કરું એમાં જ મારું કલ્યાણ છે, ભગવાન ભગવાનની ભક્તિનો કોઈ ઉપાસનાની કોઈ જરૂર નથી. ત્યારે અને જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય. અને માત્ર આવા વ્યક્તિઓની દુર્ગતા કેવી થાય કે જ્યારે કર્મ કરતા કરતા કદાચ એને કોઈ જ્ઞાન થઈ જાય એટલે પોતે ભગવાન થાય. પછી જે અત્યાર સુધી એમ કહેતા હતા કે ભગવાન જેવું કશું છે નહીં, એ પછી પોતે ભગવાન થઈને પૂજાવા ફરે એટલે પોતે ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાન માન્યા છે પણ અનાદિ પરમેશ્વરને નાસ્તિકને મતે કોઈ નથી, જેને ભજન કરીને જીવ બંધનમાંથી છૂટી જાય છે, માટે તે મત છે તે વેદથી વિરુદ્ધનો છે. પછી શુષ્ક વેદાંતિનું પણ મહારાજે અહીંયા આગળ વર્ણન કર્યું છે કે શુષ્ક વેદાંતિનું જે બ્રહ્મ છે તે જ જીવ રૂપ થાય છે, અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે એમ બ્રહ્મ જીવનું પ્રતિબિંબ છે. અને માટે જ્યારે એમ સમજાય કે હું બ્રહ્મ છું ત્યારે એને કોઈ સાધન કરવું રહ્યું નથી, અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવાનું રહેતું નથી. સુષ્વેદાંતિ મેં કીધું એ પ્રમાણે ભગવાનને કાં તો નિરાકાર પણ બતાવે છે, ભગવાનના આકારને ખોટા કરે છે, અને પોતે જીવ છે એ જ શક્તિએ કરીને ભગવાન થઈ જાય છે, આવી પણ એની સમજણ રહે છે. ભગવાન થઈ ગયા, આપણે જ્ઞાની થઈ ગયા, એટલે હવે કોઈનું ભજન કરવાનું. તો શાસ્ત્રે તો ભક્તિનો માર્ગ બતાવ્યો મોક્ષ માટે, સેવા મુક્તિશ્ય ગમે ત્યાં, ભક્તિનો મહિમા બતાવ્યો, સેવાનો મહિમા બતાવ્યો, તો એનું ખંડન કરી અને પછી એ જીવાત્માને કર્મ માર્ગમાંથી પણ ચલાયમાન કરી દે છે. એટલે મોક્ષ માર્ગની અંદર આ વિઘ્નરૂપ છે એવા કુસંગનો મહારાજે અહીંયા આગળ, પણ અહીંયા આ વચનામૃતમાં કુસંગની મેં વ્યાખ્યા એટલા માટે સમજાવીશ કુસંગને જાણવા માટે, પણ અહીંયા મહારાજ હજુ એક એમાં વિશેષણ ઉમેરે છે. આ નહીતર આપણને એમ થાય કે મહારાજે કુસંગની વ્યાખ્યા ત્યાં અહીંયા કરી, અહીંયા કંઈક જુદી કરે છે, એટલે વિરોધાભાસી. વિરોધાભાસી નથી. આ વચનામૃત આપણે આગળ વાંચીએ, હું થોડુંક પ્રાસ બેસાડીને આગળ વાંચું. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા છે, આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો છે તે આજે કાઢવો છે. એટલે કુસંગમાંથી, એટલે આપણી દ્રષ્ટિ ક્યાં જશે? પેલા ચાર પ્રકાર ઉપર, કે આ ચારમાંથી કોઈ કુસંગ આપણામાં છે અથવા તો આવા કોઈ વ્યક્તિઓ આપણામાં છે, મહારાજ એની વાત કરે છે. પણ વાલા ભક્તો થોડીક ધીરજ રાખીએ તો આગળ ખબર પડશે આપણને. મહારાજ અહીં આગળ સમજાવવા માંગે છે કે ભાગ રહ્યો છે તે આજે કાઢવો છે, અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી, પરમહંસ સાંખ્યયોગી તથા કર્મયોગી એટલે ત્યાગી અને ગ્રહી, કર્મયોગી એટલે ગ્રહસ્થ, કર્મયોગી તે સર્વે સત્સંગીમાં પ્રવૃત્તે તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે મહારાજ હવે અહીં આગળ કુસંગની વ્યાખ્યાને વિશેષણ આપે છે, વધારાની કહે છે, આ ચાર તો પ્રકારના છે જ કુસંગ, એનાથી તો સાવધાન રહેવાનું છે, પણ એક એવો પણ કુસંગનો પ્રકાર મહારાજ અહીંયા નિરૂપણ કર્યો કે કદાચ જનરલી સામાન્ય રીતે આપણી દ્રષ્ટિ ત્યાં પહોંચતી નથી, આપણે એને કુસંગ તરીકે જોતા નથી, પણ એ અંદર રહ્યો ભગવાનથી આપણને છેટો કરે છે. એટલે એવા કુસંગની મહારાજ અહીંયા ઓળખાણ આપી. આ મનન કરવાની વસ્તુ છે, ઓલી જોવાની ને નિરખવાની વસ્તુ છે. ચાર પ્રકારના જે કુસંગી છે કેવા છે? બહારથી આક્રમણ કરે છે. આ કુસંગ કેવો છે? અંદરથી આક્રમણ કરે છે. એટલે મહારાજ અહીંયા સાવધાન કરાવે છે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો મહારાજ કે વાતના કરનાર હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. કોણે બતાવ્યો કુસંગ? મહારાજ કહે છે કે હિંમત વગરની જે વાત કરે છે ને એનું નામ કુસંગી, એનું નામ કુસંગ. હિંમત વગરની એટલે, હિંમત વગરની એટલે મારવા તોડવાની હિંમતની વાત નથી વાલા ભક્તો. મારાથી ભગવાને કરેલી આજ્ઞા નહીં પડાય, આ ન પડાય. હવે આ દેશકાળ બદલાઈ ગયો, આ સમય બદલાઈ ગયો, હવે આ દેશકાળ પ્રમાણે ચાલવું પડે. આવી જે હિંમત વગરની વાતો કરે છે એ મહારાજ કહે છે મોટામાં મોટો કુસંગી છે. કારણ કે અંતરથી જ હારી ગયો છે, એને પોતામાં વિશ્વાસ નથી, એને પોતાની શક્તિમાં વિશ્વાસ નથી, પોતાની ભક્તિમાં વિશ્વાસ નથી, પોતાની શ્રદ્ધામાં વિશ્વાસ નથી, અને પોતાને મળે એવા ભગવાનમાં વિશ્વાસ નથી, પોતાને મળેલા પરમાત્માની શક્તિમાં વિશ્વાસ નથી. નહીતર કોઈ દિવસ આવી હિંમત વગરની વાત કરે નહીં. મેં કીધું એમ, ભગવાનનો જેને આશરો હોય, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાર નીતિર મતિર મમ. ગીતામાં ભગવાન કૃષ્ણચંદ્રને જેનો શરણાગત, ભગવાનની જેને શરણાગતિ પ્રાપ્ત થઈ છે, અને અર્જુનને જેને ભગવાન જેવા ભગવાન પ્રાપ્ત થયા છે, ત્યારે એમ ગીતામાં લખાણું યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં પરમાત્મા છે, યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં ધનુર્ધર જેવા દાસ થઈને વર્તે છે, તત્ર ત્યાં આગળી શ્રી એટલે વિજય અને વિજયભૂતિ ધ્રુવા ઇતિર મતિર્મ, આની સિવાય બીજી કોઈ મતિ હોઈ શકે નહીં. ધ્રુવ છે, સનાતન છે, કે એમનો જ જય અને એમની જ વિજય થવાની છે, બાકી કોઈ આનો વિકલ્પ નથી. આ પરમાત્માની શ્રદ્ધાનો છે, પરમાત્માનો જેને ભરોસો હોય. મીરાબાઈએ ઝેરના કટોરા ગટગટાવ્યા, કોના ભરોસે? ભગવાનના ભરોસે, ભગવાન જેવા ભગવાન. હું જો અખતરા નો કરશું ઘરે જઈને કોઈ, આ શાસ્ત્રની વાતો, મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો આપણને બળ આપવા માટે છે. એ જમાનામાં એમની સાથે 100% એવું થયું છે, પણ આપણે એમાંથી ગુણ લેવાનો છે કે ભગવાન જો આપણને મળ્યા હોય તો ભગવાન આપણી રક્ષા કરે. એવો જે હિંમત વગર, જેને હિંમત જ નથી, પોતામાં વિશ્વાસ નથી, પોતાની શ્રદ્ધા ભક્તિમાં વિશ્વાસ નથી, પરમાત્માની અંદર એને વિશ્વાસ નથી. મહારાજ કહે છે કે તે સત્સંગમાં કુસંગ તે શું છે, તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે કુસંગમાં, તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે, હવે મહારાજ એનું દ્રષ્ટાંત સમજાવે છે. તો એમ કહે છે જે ભગવાનનું વચન તો તેને યથાર્થ કોણ પાળી શકે, ભગવાનની આજ્ઞા, ભગવાનના વચન તો કોણ પાળી શકે, કોણ એવું સમર્થ છે, આપણે તો ક્યાં એવા સમર્થ છીએ. એમ પોતાની જાતની નિર્બળતાને ઓઠ બનાવીને, ઢાલ બનાવીને, મૂળ શું છે, અંતરમાં હિંમત નથી એટલે ઢાલ કેને બનાવે. હવે આ તો આ દેશમાં આવ્યા એટલે કરવું પડે, શું કરે, આ તો અમારે ધંધો છે એટલે અમારે ઉઠ બેસમાં હોય એટલે કોઈક વખત લેવું પડે, ને તો ધંધો ન થાય એવો કોઈ નિયમ ધંધાના, તમે જેને બિઝનેસ ભણ્યા હશે એને કોઈ જગ્યાએ બિઝનેસની બુકની અંદર જે એડમિનિસ્ટ્રેશન, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કે મેનેજમેન્ટ શીખવાડે છે, સીએના ક્લાસીસ ચલાવે છે, તમે જોઈને જોજો એના પુસ્તકની અંદર કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે તમારે દારૂ પીવો તો જ ધંધો થાય. આ બહુ સ્પષ્ટ છે, મને હોય તો બતાવે, એક ચોપડીમાં એવું લખ્યું હોય એના પુસ્તકની અંદર, પાઠ્યક્રમની અંદર, કે આ કરો તો જ થાય એવું મને બતાવી દે. આ તો બધી મનની કમજોરીઓ છે, અંતરની કમજોરીઓ છે, આપણી નબળાઈ છે કે આપણે રસેન્દ્રિયોના ગુલામ બની ગયા છીએ, સ્વાદેન્દ્રિયની અંદર આપણે ઇન્દ્રિયોના ગુલામ બની ગયા છીએ. આપણે તક સાધુ બનવું છે, આપણે પોતાના સ્વાર્થને જોવો છે, આપણે મોક્ષને જોવો નથી, ભગવાનના રાજીપાને જોવો નથી, આપણી કઠણાઈ છે. નહીતર ભગવાનના વચન, એનાથી બીજું કોઈ વચન મોટું જગતની અંદર નથી, જગતને આશ્રય જીવાત્માને કોઈ આપ ઉદ્ધાર કરી શકે એમ નથી. એ શાસ્ત્રોના વચનને, એ ભગવાનના વચનને ત્યાગ કરી તમે જગતના ગમે તે પદાર્થની અંદર તમે એની અંદર સુખ ગોતવા જશો તો પ્રાપ્ત નહીં થાય, ભ્રમણા થશે થોડા સમય માટે. જેમ કેફી માણસે દારૂ પીધો હોય અને પછી રાજા પાઠમાં હોય, મેં કહ્યું કદાચ કોઈ જગ્યાએ દ્રષ્ટાંત પણ આપેલું છે કે એ જયારે દારૂને દુકાનમાંથી બહાર નીકળે ને એટલે પોતાને રાજા સમજે, અને રાજા સમજે ને પછી જોતો એક હું તો ઇન્દ્રાથી સ્વર્ગલોકમાં છું અને ત્યાં મને સરસ મજાના દૂધની નદીની અંદર મને સુવડાવીને અપ્સરાઓ સ્નાન કરાવે છે, અને જયારે નશો ઉતરે ને તો ખબર પડે ગટરમાં પડ્યો છું. એના એ વાસ્તવિકતા એ છે. ભ્રમણામાં શું હતી, એ સ્વર્ગનો આનંદ ભ્રમણામાં રહી ગયું, વાસ્તવમાં તો ગટરની યાતના ભોગવવી પડી. તો આવી ભ્રમણાઓ, આવી વિષયોની સાવધાન રહેવું. અને મહારાજ સમજાવે છે જે ભગવાનનું જે વચન છે, ભગવાનની આજ્ઞા છે, ભગવાનના શબ્દો છે, ગીતાના શબ્દો, શિક્ષાપત્રીના શબ્દો, વચનામૃતના શબ્દો, સત્સંગી જીવનના શબ્દો, ભાગવતજીના શબ્દો, રામાયણના શબ્દો, જે શાસ્ત્રોની અંદર ભગવાનના ચરિત્રો દ્વારા, ભગવાનના લીલાઓ દ્વારા, ભગવાનના ઉપદેશો દ્વારા ભગવાનના વચનો નિરૂપણ કરવામાં આવ્યા છે, પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે, પ્રતિપાદિત કરવામાં આવ્યા છે, એવા શાસ્ત્રોના વચનને, ભગવાનના વચનને યથાર્થપણે કોણ પાડી શકે એવી મનમાં, અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે, કોણ આ દુનિયાની અંદર વર્તમાન પાડી શકે, અને માટે જેટલું પડે છે તેટલું પાડીએ. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તો કલ્યાણ કરશે જ ને, એનું હોતું લે પાછું. ભાઈ અમારથી જેટલી થાય ને એટલી અમે ભક્તિ કરીએ છીએ, જેટલા વર્તમાન પડે એવા પડે છે, નહીં તો એ ભગવાન દયાળુ છે, કરશે કલ્યાણ. આવી મોડી વાત કરીને જો ભગવાન દયાળુ છે એમાં ના નથી, પણ દયા ઉપર ઇજારો ન હોય, દયા ઉપર ઇજારો હક ન હોય. ઇજારો એટલે ખબર છે ને, દયા ઉપર ક્યારેય હક હોતો નથી. અહીંયા તો ખબર નહીં, પણ આપણે ત્યાં ઇન્ડિયામાં બેગર્સ હોય છે, ભિખારી. તમે જો ગાડીમાં જતા હો, રસ્તે ચાલતા હો, એટલે પોતે પોતાની અવસ્થાને કારણે ભિક્ષાવૃત્તિ કરતા હોય, ભીખ માંગતા હોય, તમને દયા આવે તો તમારા ખિસ્સામાંથી પૈસો, બે પૈસા, રૂપિયો, બે રૂપિયા, જે પણ તમારી શ્રદ્ધા હોય તમે એને આપો છો. પણ તમને દયા ન આવે તો એ તમને કાટલું પકડી શકે તમારું, કે ના ના તમે આપવો જ પડે, તમારે અમારો હક છે, અમે ભિખારી છીએ ને તમે દાતા છો. દયા ઉપર, દાન ઉપર ક્યારેય હક હોતો, અને તમારા હકનું હોય ન આપ્યું તમે સામે તરત દાવો ફાઇલ કરો ને, શું ફાઇલ કરો ને, કે ભાઈ મને આ મારા હકના હતા મને નથી આપ્યા. જ્યાં હક છે, કારણ કે તમારું જ્યાં અધિકાર છે ત્યાં હક છે, અને તે તમે ક્લેમ કરો બરાબર છે. કર્મ ઉપર તમારો અધિકાર છે એટલે ફળ તમને મળવાનું છે, તમે ઈચ્છો કે ન ઈચ્છો. પણ દયા છે ને એનો ઉપર અધિકાર ન જતાવી શકાય, એ તો કૃપા થઈ હોય તો થાય. અને ભગવાન દયાળુ છે વાત સાચી, પણ એ તમારું વર્તન જોવે તો દયા આવે. દયા કોણા ઉપર આવે? દયા કોના ઉપર આવે? કોઈની ભૂલ થઈ હોય તો દયા આવે, કોઈ બાળક હોય તો એના ઉપર દયા આવે, કોઈ અજ્ઞાની હોય તો એના ઉપર દયા આવે, કોઈ કોઈ વડીલ હોય લાચાર હોય તો એના ઉપર દયા આવે. પણ હટો કટો રૃષ્ટ પુષ્ટ મહેનત કરે એવો હોય અને પછી તમે કહો કે એના ઉપર દયા કરો, કોણે દયા આવે મને બતાવજો? એમાંથી કેટલાય દયા કરી એવા ઉપર, આમાંથી એવા ઉપર કેટલાય દયા કરી મને એક દ્રષ્ટાંત બતાવો. કોઈને દયા ના આવે, કારણ કે જાણે છે કે ભાઈ તમે સક્ષમ છો, સશક્ત છો, કામ કરી શકો એવા છો અને તમારામાં આવડત છે, હુનર છે, છતાંય તમારા સ્વભાવે ઢેકો વાળવો નથી તો એના ઉપર દયા થતી નથી. એમ જેને ખબર છે મહારાજને કે આને મેં મનુષ્ય જન્મ આપ્યો, માણા બનાવ્યો, શું બનાવ્યો, પણ છતાંય હવે એને માણસાઈ નથી રાખવી તો એના ઉપર દયા કેમ આવે? એટલે કહેવાનો ભાવાર્થ, મહારાજ દયાળુ તો છે એમાં ના નથી, સમજાય છે? નહીં તો શું થાય, એમ થાય કે મારા દયાળુ જ નથી, પણ મારા દયાળુ છે, પણ દયા ઉપર આપણો અધિકાર નથી. એમની કરુણા થાય ને કરી દે. આપણા સ્થિતિ જુએ કે તમે ભક્તિ કરો છો ને છતાંય સફળ નથી થયા, તો મારા દયાળુ કરે કે ના બિચારો મહેનત તો કરે છે, પોતે પુરુષાર્થ તો કરે છે, શ્રદ્ધા રાખીને કરે છે, એની સમજણ એને નથી પહોંચવા દેતી ત્યાં સુધી તો કાંઈ વાંધો નહીં, હું એનો હાથ જાળીને ઉગારી લઉં. એ મહારાજની કરુણા છે, એની દયા છે. પણ તમે એમ કહો કે મારે પ્રયત્ન નથી કરવો અને મારા દયા કરશે ને લઈ જશે, તો એવું થતું નથી. એટલે અહીંયા મહારાજ એ વાતને સમજાવે છે કે ભગવાનનું વચન તે યથાર્થપણે કોણ પાળી શકે અને વર્તમાન ધર્મ પણ યથાર્થપણે કોણ પાળી શકે. માટે જેટલું પડે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમ ઉદાહરણ છે અને તે કલ્યાણ કરશે એમ વળી એમ વાત કરે છે. ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે તો કોઈ આપણું ધાર્યું ધરાતું નથી. અને ભગવાનની મૂર્તિ, આ વર્તનની વાત થઈ, હવે ધ્યાનની વાત થઈ. મહારાજ કહે છે ધ્યાનમાં પણ એવું કચાશ રાખે અને કે ભાઈ ભગવાનની મૂર્તિ ક્યાં અંતકરણમાં ધરાતી નથી, એ તો ભગવાન જેને દયા કરી ધરાવે તેને ધરાય. એવી રીતે મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ ઇત્યાદિને જે ભગવાનની પ્રસન્નતાના જે સાધન, તેમાંથી બીજાને મોળા પાડે છે. આને મહારાજ કીધું કુસંગી જાણવો. કેવો કુસંગી કીધો? જો દારૂ પીવડાવે તો કુસંગી સમજ્યા, બરાબર? આ તો કોઈ પણ વ્યભિચાર કરાવે કે અનિષ્ટ કરાવે તો આપણે એને કુસંગી જાણીએ, ભગવાનની મૂર્તિનું ખંડન કરે તો કુસંગી જાણીએ. પણ આ કેવો કુસંગી? ભગવાનનો મહિમા બતાવીને ખંડન કરે છે. મહારાજ તો દયાળુ જ હોય તો જેના ઉપર દયા કરશે મૂર્તિ આપોઆપ દેખાશે, બાકી આપણી ધારી ધરવાની નથી. એમ કરીને તમને ધ્યાન માર્ગમાંથી મોળા પાડે, તમને વર્તમાનમાંથી મોળા પાડે. મોળા પાડેનો અર્થ સમજે ને, પાછા પાડે. તમારી હિંમત હોય કરવાની કે ના ના, આ વખતે અમારે ચાતુર્માસ છે અને ચાર મહિના વ્રત કરવા છે, કે શ્રાવણ માસ છે અને અમારે વ્રત કરવું છે, તો ક્યારે આપણાથી થોડી થાય હવે આ દેશકાળની અંદર, એમ કહીને મોળા પાડે. પોતે તો કરતો ન હોય પણ તમને પણ કરતા હોય તો એની અંદર મોળા પડે. આ બધા દ્રષ્ટાંતો છે વાલા ભક્તો, આની આને જ્યાં પણ તમે લગાડો આ સિદ્ધાંત રૂપે લાગુ થઈ શકે. કહેવાની પાછળનો ભાવાર્થ કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાની અંદર, ભગવાનની આજ્ઞા પાળવાની અંદર, એટલે આજ્ઞાને ઉપાસનાની અંદર જ્યારે તમે વર્તવા ઇચ્છાતા હો પણ છતાંય તમને મોળા પાડીને પાછા પાડે, એવો જે અંદર આપણા અંદર એ સત્સંગી જ હોય પાછો, કારણ કે એ પણ ભગવાનના માર્ગે ચાલતો હોય. હિંમત વગરની વાત કરે ને તમારી હિંમત તોડવાની વાત કરે તો એ બીજાને મોડ પર. માટે હવે આજ દિન પછી આપણા સત્સંગમાં કોઈએ હિંમત રહીત વાત કરશો નહીં. ન થાય જુદી વસ્તુ છે, પણ નહીં થાય એવો સંકલ્પ કરવાની જરૂર નથી. આપણી અત્યારે પરિસ્થિતિ બધા જાણો છો, સંપ્રદાયના હરિભક્તો, ભગવાન સત્યનો અને ધર્મનો વિજય કરવાના છે. હિંમત વગરની વાત વિચારવી જ નહીં. મેં તો એ સર્વોપરી ક્યાં ના, એ સર્વોપરી છે, સર્વ કરતા અર્થા છે. માટે સત્ય, ધર્મ અને એમના વચન જે મહારાજે કીધેલા છે, જે શિક્ષાપત્રીમાં લખ્યા છે, દેશભાગના લેખમાં લખ્યા છે, એ વચનને જીવંત રાખવા, એને વિજય કરવા, એ વચનનો લાજ રાખવાની જવાબદારી એમની છે. આપણે તો એક કર્મ કરવાનું આપણું કર્તવ્ય છે, એટલે આપણે નિષ્ઠાથી કર્મ કરીએ. આપણે જરાય મોડો વિચાર કરવો ન જોઈએ કે આનું થશે નહીં થાય, હવે દેશકાળ બદલાણા છે, કેમ થશે, શું થશે. આપણે કર્તવ્ય કરો, કર્મ કરો, ફળ ભગવાન આપનારા છે. એટલે હિંમત રહીત વાત કરશો નહીં, અને સદા હિંમત સહિત જ વાત કરજો, આવું મહારાજ આજ્ઞા કરીને ગયા છે. અને છતાંય મહારાજ કહે છે કે એવી હિંમત રહીત વાત કરે તો તેને નપુંસક જેવો જાણો. મહારાજ કે પછી એનો પર મદાર નહીં રાખો, નપુંસક જેવો કે જાણો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થાય આ મહત્વની વાત વાલા ભક્તો, એવી હિંમત વગરનો વાત જે દિવસ નીકળે મહારાજ કે તે દિવસે ઉપવાસ કરી લેવો, સમજ્યા? કારણ કે હિંમત વગરની વાત જે તમને અન્નને તમને ખોરાક તમને રોટલો આપ્યો ને જન્મ આપ્યો પછી આપ્યો કે ન આપ્યો તો એનો પર એટલી શ્રદ્ધા તો રાખો કે મને જો જન્મ આપ્યો છે મને રોટલો આપ્યો છે તો મારું ઉદ્ધાર પણ એ જ કરનારા છે, એટલે એટલી શ્રદ્ધા તો રાખો. એટલે હિંમત વગરની વાત જો મહારાજ કરે તો એને પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરવો. એ રીતે વાલા ભક્તો એક કુસંગની વિશેષ વ્યાખ્યા, જે અંતર રહીને આપણે અંતરાત્માને તોડે છે, આપણી સમજણને તોડે છે, આપણી શક્તિને આપણી ભક્તિને તોડે છે, એવી જે કુસંગની વ્યાખ્યા એ અહીંયા મહારાજે સમજાવી છે. એટલે એ રીતે આપણે સૌએ સાવધાન રહેવું કુસંગથી હંમેશા આપણે, કારણ કે કુસંગનો સંગ એ આપણને મોક્ષ માર્ગમાંથી કલ્યાણના માર્ગમાંથી ચલાયમાન કરાવનારો છે, સાથે સમાજની અંદર પણ અપકીર્તિ કરાવનારો છે. માટે એવા કુસંગનો ત્યાગ કરવો અને ભગવાનની હિંમત રાખવી, ભગવાનનું બળ રાખી અને મહારાજના ખૂબ હિંમત ભક્તિના માર્ગ ઉપર શ્રદ્ધા નિષ્ઠાથી વર્તમાનમાં રહી અને ખૂબ પોતાનું ભજન કરવું, એ આ વચનામૃતનો સાર છે. ઇતિ વચનામૃત ઘરડા પ્રથમનું 17મું સહેજાન સ્વામી મહારાજ.